તારીખ 20/4/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 506 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 554
માર્ગદર્શન, બહુ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મ પરિણામી થયો છે તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. શું કહે છે? જ્ઞાની પુરુષને પણ તીર્થંકર ભગવાને ઉપદેશ આપ્યો છે. ઉપદેશ ત્રણ ત્રિવિધ પ્રકારે છે. એક અજ્ઞાની જીવોને, મુમુક્ષુ જીવોને ઉપદેશ છે કે જેઓ હજી જ્ઞાન દશાને પામ્યા નથી. એક ઉપદેશ જ્ઞાની પુરુષોને છે કે જે હજી વ્યવસાયવાદીમાં ઉદયના કારણે રહેલા જોવામાં આવે છે, અને એક ઉદય મુનિઓ, એક ઉપદેશ મુનિઓને પણ છે. મુનિદશાને યોગ્ય ઉપદેશ જુદો છે, જ્ઞાન દશાને યોગ્ય ઉપદેશ જુદો છે, અને મુમુક્ષુઓને, અજ્ઞાનીઓને જે ઉપદેશ છે એ જુદો છે. જુદો છે એટલે એ ત્રણેયના સ્તર જુદા છે, ત્રણેયના સ્ટેજ જુદા છે. એટલે કેટલીક અજ્ઞાનીઓની જે વાતો છે એ જ્ઞાનીને કે મુનિઓને લાગુ ન પડે, એમ કેટલીક મુનિઓની વાત છે તે કંઈ અજ્ઞાનીઓને લાગુ ન પડે. આમ સ્થૂળપણે વિચારી શકાય, સૂક્ષ્મપણે વિચારવામાં આવે તો પ્રત્યેક જીવની યોગ્યતા અનુસાર ઉપદેશ દેવામાં આવે કે જે ઉપદેશ એની વર્તમાન યોગ્યતાને લાગુ પડે, અને એ યોગ્યતાની અંદર જે કાંઈ દૂર કરવા યોગ્ય એવા અવગુણો હોય તે દૂર થઈ શકે. એને વ્યક્તિગત ઉપદેશ કહે છે. અને ઉપદેશનો એક પ્રકાર સમષ્ટિગત છે કે ધર્મસભાની અંદર અનેક યોગ્યતાના જીવો બેઠેલા હોય તો પણ ઉપદેશ છે એ પ્રકરણ અનુસાર ચાલતો હોય, અને એના વિવિધ પ્રકારના પાસા છે એ પાસા છણાતા હોય, એમાં જે જે જીવોને જે જે વાત લાગુ પડતી હોય તે પોતે પોતાની રીતે ગ્રહણ કરે. એવી ગ્રહણ કરવાની યોગ્યતા હોવી જોઈએ, એ ગ્રહણ કરવાની જવાબદારી ગ્રહણ કરનારની છે, ઉપદેશ આપનારની કોઈ જવાબદારી એમાં નથી. જેમ કે ગુરુદેવને સમષ્ટિગત ઉપદેશનો ઉદય હતો તો એમની ધર્મસભામાં સેંકડો હજારો માણસો ભાઈઓ બહેનો બેસતા હોય, વાત તો ચાલતી, પ્રકરણ અનુસાર જે ગાથા જે શાસ્ત્ર આચાર્યોનું વંચાતું હોય એ પ્રમાણે વાત ચાલે, અને એમાં અનેક વાતો આવે, વાતો તો એમાં પણ અનેક પ્રકારે આવે, તો જે પોતાને લાગુ પડતી હોય એ વાત પોતાએ ગ્રહણ કરી લેવી જોઈએ, પોતાને લાગુ ન પડતી હોય એ વાતને જાણીને ગૌણ રાખવી જોઈએ. કેમ કે બધી વાત બધાને લાગુ પડે નહીં, અને એક વાત પણ બધાને લાગુ ન પડે, આવી પરિસ્થિતિ હોય છે. અહીંયા નાનીના વિષયમાં વાત કરી છે કૃપાળુદેવે. ઉપદેશ આપનારને કોઈ જવાબદારી નથી. કોઈ એમ કે આવો નિશ્ચયનો ઉપદેશ કેમ ગુરુદેવે આપ્યો, એવી યોગ્યતાવાળા જીવો કેટલા, શું એ પ્રશ્ન ઉઠે છે? પણ એ ઉપદેશ આપનાર તો જે શાસ્ત્ર જે આચાર્યની ગાથા સામે હોય એના ઉપરથી પ્રવચન આપે અને એમાં વાતો તો અનેક કરે, એ અનેક વાતોમાં જે કોઈ એક વાત પોતાને લાગુ પડતી હોય એને ગ્રહણ કરી લેવી જોઈએ, એ જવાબદારી સાંભળનારની છે. એક એકને કેવી રીતે કહેવા બેસે? સેંકડો માણસ બેઠા હોય એક એકને કેવી રીતે કહેવા બેસે? અને એક એકની યોગ્યતા ઉપર ઉપયોગ કેવી રીતે લાગે? એ કોઈ શક્ય નથી. એ પ્રકારે ઉપદેશ આપવો, વ્યક્તિગત ઉપદેશ આપવો એ શક્ય નથી. ત્યાં ઘણા માણસો થાય ત્યાં વ્યક્તિગત કેવી રીતે ઉપદેશ આપી શકાય? કે શક્ય નથી. પોતે પોતાની દરકાર કરે, પોતાનું અવલોકન કરે તો ખબર પડે, નહીં તો પોતે ક્યાં ઊભો છે એ ખબર ન હોય તો એને શું ગ્રહણ કરવું એ પણ ખબર ન પડે. અહીંયા જ્ઞાનીને વાત કરી છે. તીર્થંકર આદિ મહાપુરુષોએ મહાત્માઓએ જ્ઞાની, જ્ઞાની એટલે શું? કે જેને વિપર્યાસ મટી ગયો છે, એક પણ વિપર્યાસ રહે ત્યાં સુધી જ્ઞાન દશા ન પ્રગટે. એક પણ વિપર્યાસ રહે ત્યાં સુધી જ્ઞાન દશા ન પ્રગટે. એટલે મુમુક્ષુને જ્ઞાન દશા પ્રગટતી નથી તો કાંઈ ને કાંઈ વિપર્યાસ હજી ભજે છે, રહ્યો છે એમ સમજવા યોગ્ય છે. જ્ઞાની કે જેને વિપર્યાસ મટીને દેહાદીને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહ બુદ્ધિ તે મટી ગઈ છે એનું નામ જ્ઞાની. આ જ્ઞાનીની વિશેષતા છે કે એને દેહમાં આત્મબુદ્ધિ નથી ને આત્મભાવમાં દેહ બુદ્ધિ નથી. અને એમનો આત્મા આત્મ પરિણામી થયો છે, જેવો આત્મા છે એવું જ એમનું પરિણમન થયું છે. એવા જ્ઞાનીને પણ, તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, પૂર્વે અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો ઉદય છે, જે જ્ઞાન દશામાં અત્યારે વર્તી રહ્યો છે એને એમને વ્યવસાય છે, એ વ્યવસાયમાં પ્રવર્તતા એમને ઉપયોગ દેવો પડે છે અને એ ઉપયોગમાં જાગ્રત રહેવું એવો ઉપદેશ આપ્યો છે. જ્ઞાનીએ પણ જાગ્રત રહેવું અને ગફલતમાં રહેવું નહીં. જોકે જ્ઞાની સદાય જાગ્રત હોય છે, છતાં ઉપદેશની અંદર એ વાત છે, આજ્ઞા છે તીર્થંકર પરમાત્માની કે જ્ઞાનીએ જાગ્રત રહેવું. ન પડે પણ અંદર જાગૃતિ જો છૂટી જાય તો જ્ઞાન દશા છૂટી જાય એમ છે. એટલે સ્વરૂપને સાવધાની જ્ઞાની છોડતા નથી અને ઉદયમાં સાવધાન થતા નથી. ઉદયમાં પ્રવર્તે છે પણ અપ્રયત્ન દશાએ પ્રવર્તે છે. એમનો પ્રયત્ન અને પુરુષાર્થ તો આત્મામાં રહેવાનો જ વર્તે છે, છતાં પણ અધૂરો પુરુષાર્થ છે તો બહાર પણ ઉપયોગ જાય છે. આત્મભાવને વિશે થયેલી દેહ બુદ્ધિ તે મટે છે. એટલે શું થયું? તો કે અજ્ઞાન દશાની અંદર જે દેહ બુદ્ધિ હતી એ આત્મભાવે હતી, દેહ તે હું એવી જે બુદ્ધિ હતી તે આત્મભાવે હતી, એ મટી ગઈ છે. આમ તો અસ્તિ નાસ્તિથી એક જ વાત કરી છે. શું? દેહને વિશે થયેલી આત્મબુદ્ધિ એનો જ બીજું પડખું છે અસ્તિ નાસ્તિથી, કે આત્માને વિશે થયેલી દેહ બુદ્ધિ. કંઈક દેહને જ આત્મા માનતો હતો અને દેહને આત્મા માનીને જ પ્રવર્તો હતો. ભજન વીધું તો કે મારું વીધું, ભેટ્યું તો કે મારું ભેટ્યું, રોગ થયો તો મને થયો, નિરોગતા થઈ તો હું તંદુરસ્ત થયો. શું? એ આત્મભાવે દેહ બુદ્ધિ છે. કેમ કે શા માટે એવો ઉપદેશ આપ્યો જ્ઞાનીને? કેમ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. તીર્થંકરોએ એમ કહ્યું કે અવકાશ પ્રાપ્ત થયે, કોઈ એક ખાલી જગ્યા થઈ જતા, શું અનાદિ જે વિપર્યાસ છે એ પાછો ફરીને ઊભો થઈ પણ જાય, અને એ ભયનું કારણ છે. અમે જાણ્યું છે કે જ્ઞાની પણ અજ્ઞાની થઈ જાય છે, એવું બની શકવા યોગ્ય છે. માટે જ્ઞાનીએ નિરંતર જાગ્રત રહેવું. ચાર ઘણઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે. આ તુર્યાવસ્થા એ વેદાંતનો શબ્દ છે, વેદાંતની પરિભાષામાં એ શબ્દ વિશેષપણે વપરાય છે. શું કે જ્યાં ચાર ઘનઘાતી કર્મ છિન્ન થઈ ગયા છે, શું એટલે જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહિનીને અંતરાયનો નાશ કર્યો છે અને તેરમા ગુણસ્થાનની પરમાત્મ દશા વર્તે છે, એ સંપૂર્ણ જાગૃતિ આત્માની અંદર પૂરેપૂરા ડૂબેલા છે. શું એને તુર્યાવસ્થા પણ કહે છે. એટલે એ ત્યાં તુર્યાવસ્થા કેમ કરવી એના બધા પ્રયોગો હોય છે. એ લોકો તો એ તુર્યાવસ્થાના પ્રયોગો આમ કરવા તેમ કરવા ફલાણું કરવું એમાં બધું કંઈક ગડબડ છે. શું પણ ખરેખર તુર્યાવસ્થા આ છે, એ તેરમા ગુણ સ્થાને પરમાત્મ દશા થાય તે. પૂરા તો બધા ગ્રહિતમાં પડ્યા છે, ગ્રહિત મિથ્યાત્મા પડ્યા છે, પણ એકાગ્રતા અમુક પ્રયોગોથી કેળવે છે. અને એ એકાગ્રતા એવી કેળવે કે એ વખતે તમે એને કારણ કે અત્યારથી શરીરને કાપો કરો તો એને ખબર ન પડે. હા, એવા ચડી જાય. શું શરીરની વેદના પણ એને ખબર ન પડે, શરીર અડાડે કે કંઈ કાપે કરે એને ખબર ન પડે. કેમ કે તુર્યાવસ્થામાં આવી ગયા છે એમ કે નહીં ખબર પડે કે તુર્યાવસ્થામાં છે એને નહીં ખબર પડે કે એમ કે હા બ્રહ્મલીન થઈ ગયા છે એમ કે. હા, બધું ઘણા શબ્દો છે. નહીં, હું તો એક ખાસ નામ હે તુર્યાવસ્થા કો તુર્યાવસ્થા એ કહેતે કોઈ ખાસ નામ હે અવસ્થા કા ખાસ નામ. એટલે જ્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી બીજ જ બળી ગયું છે વિપર્યાસ થવાનો, કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. પૂર્ણ દશા થયા પછી અપૂર્ણ દશા ન થાય, અપૂર્ણતા પણ એક પ્રકારનો વિપર્યાસ છે, એ પણ ન થાય ત્યાં પછી બીજો વિપર્યાસ તો થવાનો સવાલ રહેતો જ નથી. તથાપિ તેથી ન્યૂન એવા વીરતી આદિ ગુણ સ્થાને એટલે છઠ્ઠા ગુણ સ્થાને, વીરતી ગુણ સ્થાન ક્યાં આવે છે? છઠ્ઠું ગુણ સ્થાન. જ્ઞાનીનું તો અવિરતી છે, પણ તુર્યાવસ્થા એટલે અર્યંત અવસ્થાથી ન્યૂન છે, ઓછું છે, એવા જે વીરતી આદિ ગુણ સ્થાને કે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. અને એટલા માટે મુનિને સમિતિ ગુપ્તિનું પાલન કીધું છે, મન વચન કાયાની ગુપ્તિ અને પાંચ સમિતિ એટલા માટે લીધી છે કે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે એ મુનિ દશા યોગ્ય કાર્ય છે, એમાં પણ આત્મજાગૃતિ યોગ્ય છે. ક્ષણે ક્ષણે ચાલે તો પણ એક એક ડગલે એની આત્મજાગૃતિ છે. શું લીધું છે કૃપાલ, લઘુ શંકા કરે તો પણ પ્રમાદ નથી. પ્રમાદવશ કોઈ જીવની હિંસા થાય એવી રીતે પ્રમાદથી નાનામાં નાની ક્રિયા એમની બેસે તો પણ એમની પાસે જે પીછી છે એ ફેરવીને બેસે, પ્રમાદ નથી એની અંદર. એવી આત્મજાગૃતિ એમને યોગ્ય છે. પ્રમાદવશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે, 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. શું અનંતકાળ એટલે શું? સંખ્યા એ અનંત સમય નિગોદમાં ચાલ્યા જાય, 11માંથી પડે નાની હોય નિગોદમાં પણ મિથ્યા દ્રષ્ટિ થાય નિગોદ સુધી ચાલ્યા જાય. વર્તમાનમાં નિગોદમાં એવી રીતે પડેલા અસંખ્ય જીવો છે, પ્રત્યેક વર્તમાનમાં અસંખ્ય જીવો છે. જ્ઞાન દશાથી ચિત્ત થઈને નિગોદમાં ચાલ્યા ગયા, ત્યાં ઘણો કાળ અનંત કાળ નીકળે, ગુડમાંથી જલ્દી બહાર નીકળી શકાય નહીં. એમ માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે, શું માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે એટલે વ્યવહારમાં જેને આસક્તિ નથી, તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય, આસક્તિ નથી પણ ઉદય પ્રારબ્ધથી ઉદય છે, તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી, એમાંથી કેમ છૂટાય એની ચિંતા કરવી. ભૂલ થઈ જાય તો સહેજે સહેજે, એમાં શું છે કે તમારે એક હજાર કે બે હજાર કિલો, એક કે બે ટનનો પથ્થર ઉપર ચડાવવો હોય તો આઠ મજૂર જોઈએ, ત્યારે એ શિલા ઉપર ચડે આખી પથ્થરને, હાથમાં માળે ચડાવ્યું હોય અગાસીમાં તો મજૂરો જોઈએ, મહેનત બહુ પડે. એ અગાસીના પાળી ઉપર પડેલી હોય એને હેઠે પાડવી હોય તો આઠ મજૂરનો જોઈએ, એને એક મજૂર ધક્કો મારે હાથે માળે હેઠે. શ્રદ્ધા પલટાવી છે પણ શ્રદ્ધાનું ચડવું ને પડવું એમાં ફેર છે. પુરુષાર્થમાં ચડવું, આગળ ચડવું અને હેઠે ઉતરવું એમાં ફરક છે. એ બધે આપણે આમાં લ્યો ને, કે આપણે પહાડ ચડીએ છીએ અને પહાડ ઉતરીએ છીએ તો ચડવામાં આપણને શેત્રુંજયમાં બે કલાક લાગે પણ ઉતરવામાં પોણી કલાક લાગે, એમ કેમ? ચડવામાં હાફ ચડી જાય, ઉતરવામાં હાફ ન ચડે, એમ બે પ્રકારમાં ફરક છે. ચડવા ને ઉતરવાના પ્રકારમાં ફરક છે. તમારે આગળ વધવું હોય, અનાદિના દોષોને વિપર્યાસો કાઢવા હોય તો ઘણો પુરુષાર્થની જરૂર પડે. પડવામાં એટલો પુરુષાર્થ ન જોઈએ, પુરુષાર્થ ઊંધો છે ખરો પણ એવો લાગે નહીં, આમાં જેવું લાગે એવું લાગે નહીં, એમ બને છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા પ્રારબ્ધનો ઉદય હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી, હું આત્મા છું માત્ર, જ્ઞાન માત્ર છું એની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકર આદિ કે ભલામણ દીધી છે. જ્ઞાનીને પણ ઉપદેશ આપ્યો છે, મુનિઓને પણ ઉપદેશ આપ્યો છે. મુનિઓને એવો ઉપદેશ આપે કે એ મુનિ કેવળ જ્ઞાન લેવા માટે તે સર્વસંગ પરિત્યાગ તો કર્યો છે, હવે કોઈ લપ રાખી નથી, હવે પ્રમાદ છે નો કરસ તો. અને યાદ રાખજે કે આયુષ પૂરું થયા પહેલા પ્રમાદ વર્ષે જો કેવળ જ્ઞાન ન લેવાનું તો ચોથા ગુણ સ્થાને દેવલોકમાં જવું પડશે અનિવાર્યપણે, એવો ઉપદેશ આપે. મુનિને મુનિ યોગ્ય ઉપદેશ આપે, એમ જ્ઞાનીઓને પણ આવો ઉપદેશ આપ્યો છે. જ્યારે જ્ઞાનીને આટલી બધી વાત કરી છે તો મુમુક્ષુએ તો ઘણી જાગૃતિ રાખવી જોઈએ, એની પાસે તો મૂડી છે. મૂડીવાળાને થોડું નુકસાન જાય તો એટલું આકરું ન લાગે, પણ મૂડીયાને નુકસાન જાય તો દેવો દેવાદાર થાય, દેવામાંથી નીકળે કે દી. આપણે નથી કહેતા ભાઈ કે જમી લીધા પછી ઉલટી થાય તો એટલું વસમું ન લાગે, પણ ખાલી પેટે ઉલટી થાય તો આંતરડા ઊંચા થઈ જાય, વહમું લાગી જાય, બને છે કે નહીં, એમ વિચારવાનું છે મુમુક્ષુ. જ્યારે જ્ઞાનીઓને પણ આવો ઉપદેશ છે, મુનિઓને પણ ઉપદેશ છે, તો આપણને તો વિશેષપણે ધ્યાન દેવાની વાત છે. જરા પણ ઉપેક્ષા થવી જોઈએ આત્મકલ્યાણને વિશે, જરા પણ ઉપેક્ષા થવી યોગ્ય નથી. હા, નુકસાન થતા વાર નહીં લાગે, એ તો ઇન્ફેક્શન લાગવા જેવી વાત છે બાળકને. મુમુક્ષુને તો બહુ જ કાળજી લેવી જોઈએ. નાની છે એ કોઈ વક્તાને સાંભળે, મિથ્યા દ્રષ્ટિ વક્તાને સાંભળે તો એને નુકસાન ન થાય, એને નુકસાન ન થાય, એવા પ્રસંગો બને કે વક્તા અજ્ઞાની હોય અને શ્રોતા જ્ઞાની હોય, એવા પણ પ્રસંગો બને, એને નુકસાન ન થાય. પણ અજ્ઞાની ગમે એને સાંભળવા બેસે તો એને કયું લાકડું ક્યારે ગરી જાય એને ખબર ન પડે. અંધશ્રદ્ધાનું વિપર્યાસનું કયું લાકડું ક્યારે પેસી જાય એને પોતાને ખબર ન પડે. હા, એટલે એને ધ્યાન રાખવું જોઈએ. ફોગાની જે સાંભળવા બેસતા જ ને બધા આવતા ત્યારે, તો જયારે પ્રસિદ્ધ નહોતા. નાનદશા તો ઘણી રહેલી, પ્રકૃતિ અજમેરમાં પ્રકૃતિ હતી, પછી કલકત્તા નિવાસ કર્યો છે એમણે. એટલે ત્યાં જે કોઈ પંડિતો વિદ્વાનો આવે તો એને સાંભળે, એને કઈ બીજી તકલીફ થાય નહીં, કેમ કે સાવધાન છે, એને બધી ખબર પડે છે. દરેક બીજા મુમુક્ષુ ગમે એને ગમે એ સાંભળવા બેસી જાય તો એમાંથી ઉપાધિ થઈ જાય. એને તો પરીક્ષા કરીને ખૂબ જ ધ્યાન રાખીને વિપર્યાસ ન થાય એ બાબતમાં ઘણી કાળજી રાખવી જોઈએ. બરાબર. હા, ભૂમિકા અનુસાર ઉપદેશ છે. એનો અર્થ શું છે કે ભૂમિકા અનુસાર ઉપદેશ છે. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદિ કે ભલામણ દીધી છે તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી, એવા જીવને તો સામાન્ય મુમુક્ષુ છે, એવી માર્ગાનુસારી પણ થયો નથી. માર્ગાનુસારી સામાન્ય મુમુક્ષુથી આગળ છે. એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્તિ ભાવ રાખવો. જે કાંઈ વ્યવસાય પૂર્વકર્મના ઉદય હોય તેનાથી કેમ નિવૃત્ત થવું એ ભાવના રાખવી, પ્રવૃત્તિમાંથી છૂટવાની ભાવના રાખવી અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે. અને પ્રવૃત્તિ કરતા કરતા પણ વિચારમાં જાગૃતિ રાખવી યોગ્ય છે. એટલે શું છે કે જેને આત્મકલ્યાણ કરવું છે એને પ્રવૃત્તિ અનુકૂળ તો નથી, વ્યવહારે પણ પ્રવૃત્તિ તો અનુકૂળ નથી. જેટલી નિવૃત્તિ હોય એટલો સત્સંગ વિશેષપણે ઉપાસી શકાય, અને સત્સંગ ઉપાસવામાં પ્રવૃત્તિ છે એ બાધક થાય છે, તો એને નિવૃત્તિ ઈચ્છવી. એને સત્સંગ કરવો હોય, એ 609માં લીધું ને કે એને પ્રવૃત્તિને સંકોચવી, સંક્ષેપ કરવો, સાવ ન છોડી શકે તો ઓછી તો કરવી જ, અને સમયનો અવકાશ વધારેમાં વધારે આત્મકલ્યાણ માટે રાખવો જોઈએ. એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્તિ ભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે. એમ જણાવવા જેવું પણ રહેતું નથી, એમ કહેવાની પણ જરૂર નથી. એમ મુમુક્ષુને શું કરવું, આ ઉત્તર આવી ગયો. તો પછી મુમુક્ષુને તો કહેવાની પણ જરૂર નથી, કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવી વાત છે કે જ્યારે જ્ઞાનીને આવો ઉપદેશ દે છે તો મુનિએ તો મુમુક્ષુએ તો વિશેષ પ્રકારે જાગૃતિ રાખવી યોગ્ય છે. આ વિષય અમને છેડ્યો બોધનો, શું ઉપદેશનો, તો ઉપદેશનો અંદર જે વાત છે એની અંદર મુખ્ય બે વિભાગ છે, એની ચર્ચા એમને અહીંયા કરવી છે. શું બોધ બે પ્રકાર છે, જ્ઞાની પુરુષોએ કર્યો છે. જ્ઞાની પુરુષોએ બોધ બે પ્રકારે કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો છે તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ. શું કે છે, બંને બોધ તો જ્ઞાની પુરુષોએ જ કર્યા છે, અજ્ઞાનીની વાત નથી. સિદ્ધાંતના જ્ઞાતા પણ જ્ઞાની છે અને ઉપદેશના જાણનારા પણ જ્ઞાની છે. એમાં સિદ્ધાંત બોધ છે એ એક જૈન દર્શનનું વિશિષ્ટ બોધનો વિભાગ છે. એવો બોધનો વિભાગ અન્ય દર્શનોમાં નથી. ઉપદેશ બોધનો વિભાગ અન્ય દર્શનોમાં છે, પણ સિદ્ધાંતનો વિભાગ અન્ય દર્શનોમાં નથી. કેમ કે ત્યાં કોઈ કેવળ જ્ઞાની નથી થયા, અને સિદ્ધાંતમાં તો કેવળ જ્ઞાન અનુસાર ઘણી વાતો છે. કરણાનુયોગની વાતો છે અને દ્રવ્યાનુયોગની વાતો પણ એવી છે, જેમ કે અગુરુ લઘુત્વ ગુણ એ કેવળ જ્ઞાની સિવાય ન કહી શકે, અન્ય મતમાં ક્યાંય એ વાત ન હોઈ શકે. તો એક તો જાણે સિદ્ધાંત બોધ છે એ જૈન દર્શનનું મુખ્ય અને વિશિષ્ટ પડખું છે, અને બીજો જે સિદ્ધાંત બોધ છે એ સિદ્ધાંત બોધ કેવો કે ઉપદેશ સિદ્ધાંત બોધ ઉપદેશ બોધ કેવો કે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો, સામાન્ય નહીં. ચાલો ભાઈ ઉપવાસ કરી નાખો, રોજ જૈન મંદિર જાજો, આટલી માળા ફેરવજો, દાન દેજો, યાત્રા કરજો, શાસ્ત્ર વાંચજો, ચર્ચા કરજો, ભક્તિ કરજો, એમ નહીં. સિદ્ધાંત બોધને કારણભૂત થાય એવો ઉપદેશ બોધ તે ઉપદેશ બોધ છે, કે જે ઉપદેશ બોધ ગ્રહણ થતા જીવને સિદ્ધાંત બોધ પરિણમવો, જાણવો નહીં હો, સિદ્ધાંત બોધ પરિણમવો સહેજે થાય, સહજ માત્રમાં સિદ્ધાંત બોધ પરિણમે. ઉપદેશ બોધ જો યથાર્થ ગ્રહણ કર્યો હોય તો સહજ માત્રમાં સિદ્ધાંત બોધ પરિણમે. એટલે ઉપદેશ બોધ કેવો કે સિદ્ધાંત બોધને કારણ થાય, કારણભૂત થાય એવો.
બીજા
ફરક છે, હા, ઉપદેશ બોધ તો અન્ય અન્ય દર્શનોમાં છે, પણ એ ઉપદેશ બોધ સિદ્ધાંત બોધને કારણભૂત થાય એવો નથી. જયારે જૈન દર્શનમાં ઉપદેશ બોધ છે એ સિદ્ધાંત બોધને કારણભૂત થાય એવો છે, જો યથાર્થ પ્રકારે એને ગ્રહણ કરવામાં આવે તો, ઉપાસવામાં આવે તો, નહીતર એ પણ નિષ્ફળ જાય અને સિદ્ધાંત બોધ પણ નિષ્ફળ જાય. યથાર્થતા તો બધે હોવી જોઈએ. પોતે સમર્થ છે, બહુ સમર્થ પુરુષ છે, એમને એક વાત કરતા હજારો આગમમાં ઉપયોગ ફરી વળે છે. એક વાત કરતા અમને હજારો આગમમાં અમારો ઉપયોગ ફરી વળે છે એમ લખે છે. બહુ સમર્થ પુરુષ છે. જો ઉપદેશ બોધ જીવને અંતકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો, ક્યાં અંતકરણમાં સ્થિતિમાન થવાની વાત છે, એટલે ઉપર ઉપરથી ઉપદેશ બોધ સાંભળે અને ઉપર ઉપરથી અનુસરે એમ નહી, આખો અભિપ્રાય ઉપર ફેરફાર થવા માંડે. શું છે કે અભિપ્રાયનો વિપર્યાસ છે એ મોટો વિપર્યાસ છે, યોગ્યતાનો વિપર્યાસ એટલો મોટો વિપર્યાસ નથી જેટલો અભિપ્રાયનો વિપર્યાસ છે. એટલે અંતકરણમાં જ્યારે સ્થિતિ પામે ત્યારે અભિપ્રાય ફરે, અભિપ્રાય બદલાઈ જાય. પછી અમલીકરણમાં આવે, પહેલા અંતકરણમાં ફેરફાર થાય અને અભિપ્રાય એને લઈને અભિપ્રાયમાં ફેરફાર થાય, શું પછી અમલીકરણનું બળ આવે. ત્યાં સુધી અમલીકરણનું બળ ના આવે ત્યાર પછીનું સ્ટેજ છે. ઉપદેશ બોધ ગ્રહણ કરીને સાંભળવો, અંતકરણમાં ઉપદેશ બોધને સ્થિતિ મળે પછી સિદ્ધાંત બોધમાં જવું. સીધા જવામાં નુકસાન થવાની સંભાવના છે. કેમ ના સિદ્ધાંત બોધની કિંમત નહીં, સિદ્ધાંત બોધ એની કિંમત તો ઘણી છે. લાખનો અને આ જોતો હોય તો 50 લાખનો પુલ હવે એથી ભારે બતાવો એમ પૂછે ત્યારે ઓલો ખીચામાં જોવે કે મારી પાસે તો 2500 રૂપિયા છે પણ જોયે તો કે 25 નથી આમાં તો એકાએક બે ઓછા લાગે છે હજી હવે એને એને તો નેકલેસ લેવાનું ગજું તો છે નહીં તો ગજા વગર તો કંઈક કામ થવાનું નથી એમ કહેવું છે સિદ્ધાંત બોધ છે ને એ કિંમતી માલ છે એ કિંમતી માલ લેવા માટે કિંમત જોઈએ પોતાની જો કિંમત ન હોય ને એ માલ લેવા જાય ગુરુદેવ કહેતા હતા કે ભાઈ આ તો પારો પચાવવાનો છે કાચો પારો કેવો ઔષધિમાં નાખેલો નહીં ઔષધિમાં નાખેલો પારો તો મુકરાવો તો રોગીને આપે તો રોગ મટે પણ આ તો કાચો પારો પચાવવાનો છે શું એવી વાત જરા કઠણ વાત છે સિદ્ધાંત બુદ્ધ ની વાત છે હા નીચે આવે છે નીચે વિષય આવે છે શું કહે છે કે જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે જ્ઞાનીની સભામાં તો સિદ્ધાંત બોધ પણ ચાલવાનો અને સિદ્ધાંત બોધનો ઉપદેશ ચાલતો હશે ત્યારે શ્રવણ પણ થવાનું તો શ્રવણ થાય તો ભલે પણ પરિણામ થઈ શકે શ્રવણ થઈ શકે ધારણા થઈ શકે પરિણામ ન આવે અને એ સ્પષ્ટ જોવામાં આવે છે સિદ્ધાંત બોધ આપણે બધાએ ખૂબ સાંભળ્યો પરિણામ કેટલાને થયું કે બહુ ભાગ ન થયું કેમ બહુ ભાગ ન થયું કે ઉપદેશ બોધનું અંતઃકરણમાં સ્થિતિમાન થવું એવો પ્રકાર ભજેલો નહીં સીધી વાત ચોખ્ખી વાત આ છે સિદ્ધાંત બોધ એટલે સિદ્ધાંત બોધનું સ્પષ્ટીકરણ આપે છે કે સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે શું સિદ્ધ થયેલું તો અનાદિથી સિદ્ધ જ છે પદાર્થનું જેવું સ્વરૂપ છે અનાદિથી તે જ જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી પદાર્થો જેવો છે તેવો પણ જ્ઞાની પુરુષોએ એનું રિસર્ચ કર્યું નિષ્કર્ષ કાઢ્યો અનુભવથી પ્રયોગથી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે એટલે અનુભવ્યો છે જેવો છે એવો પદાર્થ જાણ્યો છે અને અનુભવમાં લીધો છે તે જે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે અને એ પદાર્થને અનુભવીને જાણીને અનુભવ જ્ઞાનથી જાણીને જે પ્રકારે વક્તવ્ય છે તે પ્રકારે કયો જણાવ્યો છે એ પણ એમનો વચન અતિશય છે એ પણ સાધારણ જીવનું કામ નથી પદાર્થને કહેવો અનુભવીને કહેવો એ પણ એની સમર્થતા જોઈએ છે તે જે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે એવા પ્રકારનો જે બોધ છે તે સિદ્ધાંત બોધ છે એને સિદ્ધાંત બોધ કહેવામાં આવે છે પણ પદાર્થના નિર્ણયને પામવા એમણે તો કહ્યો એમણે જણાવ્યો આપણે વાંચ્યું ને સાંભળ્યું પણ એ વિષયના નિર્ણયને પામવા એટલે જીવ પદાર્થ એટલે જીવ પદાર્થ લ્યો ને સ્વરૂપના નિર્ણયને પામવા જીવને અંતરાય રૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે મતિ વિપર્યાસ ઊભો છે નિર્ણય કરવા જાય છે અને મતિ વિપર્યાસ ઊભો છે તો એને લઈને કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે એટલે પોતાને ખબર પડે તો વ્યક્તપણે અને પોતાને ખબર ન પડે એનું નામ અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થના સ્વરૂપને નિર્ધારી લે છે શું થાય એટલે જ્યાં ઉપદેશ બોધ સારી રીતે અંતઃકરણમાં ગ્રહણ થયો હોય તો મતિ વિપર્યાસ મટે સમજણમાં યથાર્થતા આવે તો એ પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી શકે પણ જો પોતાના સમજણમાં યથાર્થતા ન હોય અને સિદ્ધાંત બોધને પકડીને વાંચે કે ગ્રહણ કરે અને બુદ્ધિ લગાવે તો એમાંથી નિષ્કર્ષ બીજો કાઢે એટલે એનું તાત્પર્ય બીજું કાઢે અથવા એને જે સમજવું જોઈએ એને સમજે ને બીજું અન્યથા સમજે એમ બને. મતિ વિપર્યાસ લઈને લઈને કહેવામાં તો વસ્તુના સ્વરૂપને કહેવામાં મર્યાદિતપણે કહી શકાય છે. કેમ કે કહેવું છે તે વચન વ્યાખ્યા છે અને વ્યાખ્યાની મર્યાદા છે. પરિણમનનો વિષય પૂરેપૂરો વ્યાખ્યામાં ન આવી શકે. આપણે દ્રષ્ટાંત લઈએ છીએ કે એક માણસે સાયકલ ઉપર બેલેન્સ રાખવું હોય તો બેલેન્સ રાખવું એટલી વાત વ્યાખ્યા કરી શકાય, પણ કેમ બેલેન્સ રાખવું એની વ્યાખ્યા ન હોય. આ રોટલી મળે છે, રોટલી મળનારે પણ બેલેન્સ રાખવું પડે તો રોટલી જાડી પાતળી ન થાય કે વાંખી ચૂકી ન થાય. તો બેલેન્સ રાખવું, સરખી રીતે વેલણ ફેરવવું એટલું કહી શકાય, પણ સરખી રીતે એટલે કેવી રીતે એ પ્રેક્ટિસ વગર સમજાય નહીં. એટલે જ્ઞાનમાં પણ કેટલું પ્રેક્ટિકલ જ્ઞાન છે તે અનુભવ જ્ઞાન છે, અને કેટલું સમજણવાળું જ્ઞાન છે એ થિયરેટિકલ જ્ઞાન છે. એમ જ્ઞાનમાં પણ સમજણના પણ બે ભેદ છે. હવે જે વ્યાખ્યામાં વાત આવે છે, જે શ્રવણ પ્રાપ્ત થાય છે સિદ્ધાંત બોધ, એમાં પ્રેક્ટિકલ વિષય છે એ આવતો નથી. અન્ડરસ્ટુડ રહે છે, અધ્યાર રહે છે, એટલે એ કહેવાતો નથી. હવે મતિ વિપર્યાસ હોય તો સિદ્ધાંત બોધ સમજે એનું કન્કલુઝન બીજું કાઢે. કેમ કે જે વાત બાકી રહી ગઈ એનું કન્કલુઝન કાઢવું પડે, અને એ અનુભવ વગર સાચું કન્કલુઝન આવે નહીં, એટલે કન્કલુઝન બીજું નીકળે. કેમ કે મતિ વિપર્યાસ ઉભો છે, કલ્પના કરવી પડે, અને કલ્પના છે તે વિપર્યાસ છે, અને વિપર્યાસનું ફળ દુઃખ છે, કલ્પનાનું ફળ દુઃખ છે. એટલે આત્માનો નિર્ણય કરવા જતા હવે શું સીધી વાત નીકળે છે કે મુમુક્ષુ જીવે આત્મ સ્વરૂપનો, નિજ સ્વરૂપનો નિર્ણય કરવા જતા ક્યારે પણ કલ્પના કરવી નહીં, કલ્પના એ ચડવું નહીં. એટલા માટે સમય સારાદી મહાન ગ્રંથોમાં લક્ષ્યથી લક્ષણનો, લક્ષણથી લક્ષ્યનો નિર્ણય કરાવ્યો છે, લક્ષણથી લક્ષ્યનો નિર્ણય કરાવ્યો છે. અને એ લક્ષણ કેવું બાંધ્યું કે જ્ઞાન માત્રસ્ય, જ્ઞાન માત્ર લક્ષણ બાંધ્યું. માત્ર જ્ઞાનમાં સામાન્ય જ્ઞાન લઈ લીધું, અનેક પ્રકારનું જ્ઞાન ન લીધું, નિયાકાર જ્ઞાન ન લીધું, જ્ઞાનાકાર જ્ઞાન લીધું, જ્ઞાન માત્રસ્ય. કેમ કે આત્મા અનેક અનેક રૂપે નથી, એક રૂપે છે, માટે જ્ઞાનના પણ બે રૂપ છે, એક રૂપ ને અનેક રૂપ. તો અનેક રૂપ છે એ સ્વરૂપ સાથે સુસંગત નથી, એક રૂપ છે એ સ્વરૂપ સાથે સુસંગત છે. એક રૂપ જે જ્ઞાન છે એ જ્ઞાન માત્ર છે. જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત, લક્ષણ લક્ષણની ચર્ચામાં આ શબ્દ વાપર્યો અમરચંદ્રાચાર્ય, આ વચન કહ્યું કે સ્વસંવેદનથી એની સિદ્ધત્વાત એટલે સિદ્ધિ છે, પ્રાપ્તિ છે. તો સ્વસંવેદન છે એ પરિણમનનો વિષય છે. એ પોતાના જ્ઞાન વેદનને લક્ષણથી ગ્રહણ ન કરે, એટલે વેદનભૂત લક્ષણ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી એના આધારે જે લક્ષણનો નિર્ણય થવો જોઈએ એ લક્ષણનો નિર્ણય ન થાય. વેદનભૂત લક્ષણથી જ લક્ષણનો નિર્ણય થાય ત્રણેય કાળે. એટલે સ્વરૂપનો નિર્ણય કરવા જતા અહીં સુધી જ્ઞાન વેદન સુધી જ પહોંચવું પડે. જ્યાં સુધી જ્ઞાન સામાન્ય સુધી જઈ ન શકે ત્યાં સુધી એને વેદનભૂત લક્ષણ પૂર્વક એને લક્ષ્ય એવા, લક્ષ્ય સ્વરૂપ એવા આત્માનો, નિજ સ્વરૂપનો નિર્ણય ન થાય. એ નિર્ણયને પામવા માટે જીવને અંતરાય રૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે એને કાંઈ કલ્પના કરાવે. લક્ષણને પકડ્યા વગર સિદ્ધાંત સાંભળે કે આત્મા ધ્રુવ છે, આત્મા અપરિણામી છે, આત્મા પૂર્ણ છે, આત્મા જ્ઞાયક છે, આત્મા આનંદ સ્વરૂપ છે, અનેક વિશેષણોથી વિશિષ્ટ એવો આત્મા તો કહેવાય એટલો કીધો છે જ્ઞાનીઓએ સિદ્ધાંતમાં, પણ પોતે કલ્પના કરીને કલ્પના એ ચડે તો એને નિર્ણય થવાને બદલે કલ્પના થાય અને ગ્રહિત મિથ્યાત્મનો પ્રસંગ આવે. થાય જ નહીં, નિયમબદ્ધ વાત છે. ઉપદેશ બોધ પરિણમવો જોઈએ, પરિણમવો જોઈએ અને પરિણમવો જોઈએ, અંતઃકરણમાં સ્થિતિ પામવી જોઈએ. એટલે કે ઉપદેશ બોધ ગ્રહણ કરીને આ એનો ક્રમ છે. સિદ્ધાંત બોધ થી સ્વરૂપ નિર્ણય કરવાનો આ ક્રમ છે. જો એ ક્રમ છોડીને કામ કરવા જાય તો પહેલો ક્રમ વિપર્યાસ થાય છે. એટલે ક્રમ વિપર્યાસ ન થાય એના માટે ગુરુદેવ શ્રી શેરાનો દાખલો દેતા હતા કે શેરામાં ચીજી તો ત્રણ છે, ગોળ ઘી ને લોટ. પણ એને ક્રમથી બનાવવો પડે કે પેલા ઘીમાં લોટને શેકો અને પછી ગોળનું પાણી નાખો. જો એમને એમ ત્રણ ભેગા કરીને ચૂલે ચડાવો તો લોપડી પણ થાય ને ત્રણે બગડી જાય એમ બને. એમ ઉપદેશ બોધ અંતઃકરણમાં સ્થિતિ પામ્યા વિના સિદ્ધાંત બોધને સીધો ગ્રહણ કરવા જાય તો કામ બગડી જાય. એટલે નિશ્ચયાભાસ થઈ જાય અથવા સુષ્ટ જ્ઞાની થઈ જાય અથવા કલ્પના કરીને ગ્રહિત મિથ્યાત્મામાં ચાલ્યો જાય તો દોષ વધી જાય, તો દર્શન બહુ તીવ્ર થઈ જાય. આવો જ જોઈએ. પહેલી જ વૈરાગ્યની ભૂમિકા લીધી છે એટલા માટે પરિભ્રમણની વેદનામાં પહેલો પગથિયા મુકાયો છે. તો કે અહીંયા પગલું પહેલો પગ અહીંયા મૂકજે, બીજે ક્યાંય મૂકીશ નહીં તો તને વૈરાગ આવશે. એ ઉદાસીનતા નહીં આવે ત્યાં સુધી તારી જે બહારમાં અપેક્ષા વર્તીઓ છે, આશા અપેક્ષા મહત્વાકાંક્ષા એ બધું છે, એમાં મતિ વિપર્યાસ સાથે છે. કેમ કે એની ઉપાદેયતા છે, મતિમાં એની ઉપાદેયતા છે. એ ઉપાદેયતા તને સ્વરૂપની ઉપાદેયતા ક્યાંથી કરવા દેશે? નહીં કરવા દે. અંતકરણમાં જે સ્થિતિ છે એમાં શું છે કે અંદરના ઊંડાણથી ઉપદેશ બોધનું ગ્રહણ થવું જોઈએ. અંદરના ઊંડાણથી થવું જોઈએ, ઉપરથી ન થવું જોઈએ. અંદરના ઊંડાણથી થાય એટલે શું કે અભિપ્રાયની ઉપર ફેરફાર થઈ જવો જોઈએ. અભિપ્રાયમાં ફેરફાર ન થાય તો બધું ઉપર દોરીએ. અભિપ્રાયમાં ફેરફાર થાય ત્યારે શું થાય કે ભાવો તો વિષય કશાયના થવાના, પણ એનો નિષેધ આવશે. હા બરાબર નહીં, હા બરાબર નહીં, હા બરાબર નહીં, એનો નિષેધ આવ્યા વિના રહેશે નહીં, એમ થશે. ના, મોમુક્ષુની ભૂમિકામાં ચાલુ થઈ જાય. હા, અભિપ્રાય બદલે એટલે અભિપ્રાય વિરુદ્ધના જે ભાવો થાય એ મોક્ષુની ભૂમિકામાં એનો નિષેધ ચાલુ થઈ જાય. ચાલુ થયા વિના રહીએ ને. ઈચ્છા કે વિરુદ્ધ નહીં, અભિપ્રાય કે વિરુદ્ધ. ઈચ્છા નહીં લેના હે, અભિપ્રાય લેના હે. ઈચ્છા તો અનેક પ્રકાર કે હોય શકતી. શું કહે છે? ઠીક હૈ, અપના અભિપ્રાય યા ભાવના એસી હોની ચાહીએ કે હમકો હમારે ઇસ ભાવ મે ઇસ જીવન મે આત્મકલ્યાણ કરના હૈ. ફિર આત્મકલ્યાણ કે વિરુદ્ધ જો ભી કામ કરને કા હોતા હૈ ઉસકા નિષેધ આના ચાહીએ. એસી બાત હૈ. શું કહે છે? પદાર્થના નિર્ણયને પામવા, જીવને અંતરાય રૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે. એ તો અનાદિની બુદ્ધિ છે જ બધાને પાછે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે, એટલે કે જાણે કે અજાણે, વિપર્યાસપણે પદાર્થના સ્વરૂપને નિર્ધારી લે છે, નિર્ણય ખોટો કરી લે છે, કાલ્પનિક નિર્ણય કરી લે છે. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, વિપર્યાસ તો જ્ઞાન દશા થશે ત્યારે મળશે, પણ એનું બળ ઘટી જવું જોઈએ. મુમુક્ષુની ભૂમિકામાં એ વિપર્યાસ ઢીલા પડી જવા જોઈએ. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુ સ્વરૂપને જાણવાને વિશે પ્રવેશ થવા. વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટે તો વસ્તુ સ્વરૂપ જાણવામાં પ્રવેશ થવાની યોગ્યતા આવે. એમ થવા માટે જીવને વૈરાગ્ય ને ઉપશમ એ બે સાધન કયા છે? પેલું નામ વૈરાગ નું લીધું, વૈરાગ્ય પૂર્વક ઉપશમ, સીધો ઉપશમ નહીં, વૈરાગ્ય પૂર્વક ઉપશમ. વૈરાગ ઉપશમ ની વ્યાખ્યા કરશે નીચે. યથાર્થ પ્રકારે, યથાર્થ પ્રકારે ઉપશમ આવે તો વૈરાગ્ય પૂર્વક આવે, નહીતર એમને મંદ કષાય થાય અને પાછો તીવ્ર કષાય થઈ જાય એમ બને. અને એ તો દ્રવ્યલિંગી થઈ આવ્યો છે, એનો એને વૈરાગ્ય ઉપશમ ન લેવાય ત્યાં એમ છે. અને મુમુક્ષુ ગ્રસ્ત હોય, જ્ઞાની ગ્રસ્ત હોય તો એને વૈરાગ્ય ઉપશમ લેવાય. હા, એમ નહીં, એ પ્રકાર નહીં આવવો જોઈએ, નહીં આવવો જોઈએ. જીવને વૈરાગ્ય ને ઉપશમ સાધન કયા છે? એટલા માટે 195મો પત્ર અહીંયા લેવો કે માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે એવા જીવે બધા વિકલ્પો મૂકી દઈને એક પરિભ્રમણની ચિંતના અને વેદનામાં ને ઝૂરણામાં આવવું. પછી શું કરવું તે સમજાશે. એ પહેલા ભૂતકાળમાં કોઈને કાંઈ થયું નથી, ભવિષ્યમાં કોઈને કાંઈ લાભ થવાનો નથી. બહુ મહત્વપૂર્ણ વાત કરે, ક્રમ જ અહીંથી શરૂ થાય છે. શું કહે છે કે જીવને વૈરાગ્ય ને ઉપશમ સાધન કયા છે, અને એવા જે જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે, જે જે વચનો, જે જે સાહિત્ય સંસાર ભય એટલે પરિભ્રમણનો ભય દ્રઢ કરાવે છે, એ સંસાર ભય છે. સંસારમાં પરિભ્રમણનો ભય તે સંસાર ભય. તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે, તે સાધનો સંબંધી જે જે પ્રકારનો ઉપદેશ કયો છે, તે ઉપદેશ બોધ છે. આ ઉપદેશ બોધ શું કહેવાય એનો ઉત્તર આપી દીધો. પ્રશ્ન હતો ને તમારો, ઉપદેશ બોધ શું કહેવાય? ઉપદેશ બોધ એ છે કે સંસાર ભય દ્રઢ કરાવે અને વૈરાગ્ય ઉપશમ લાવે, એને ઉપદેશ બોધ કહેવામાં આવે છે. હા, એટલે તો આપણે કેમ પેલા એના માટે શું વાંચવું ઘણા એમ કે વાંચવા કરતા જો સત્સંગ એવો મળતો હોય તો પહેલા સત્સંગને ઉપાસો, અને સત્સંગ તથા પ્રકારનો ઉપલબ્ધ ન હોય તો તે જ પ્રકારનો સંસાર ભય દ્રઢ થાય, પરિભ્રમણનો ભય ઉત્પન્ન થઈને વેદના ચિંતના ઉત્પન્ન થાય, એવું 12 ભાવના આદિ સાહિત્ય વાંચવું, અને બીજા વિષયમાં ઊંઝી પડવું નહીં. એટલા તો સમુદ્ર છે તત્વજ્ઞાનનો, તત્વજ્ઞાનનો પણ સમુદ્ર છે જો યથાક્રમે પ્રવેશ ન થાય તો આગળની વાતો કાંઈ કામમાં આવે નહીં, ને ઉલટાનો વિપર્યાસ વધી જાય એવું બને. એટલે જ્ઞાની પુરુષોએ બધી વાત કરી છે કે આ રીતે તું પ્રવેશ કરજે, આમ કરજે, આમ કરજે, ઠેઠ પહેલેથી છેલ્લે સુધીની એક મેષોન્મેષથી માંડીને શૈલેષીકરણ સુધીની વાત કરી છે, અને એક પરમાણુથી માંડીને 14 બ્રહ્માંડની વાતો કરી છે. પણ જે કાર્ય પદ્ધતિ છે એ પદ્ધતિને અનુસરવું જોઈએ. એમને પદ્ધતિ છોડીને કામ કરવા જાય તો કોઈ કામ થાય? દુનિયામાં પણ કોઈ કામ થતા નથી, દુનિયામાં પણ કોઈ કામ એ રીતે થતા નથી. અને અભિપ્રાયનો વિપર્યાસ બે એક વાત છે. અભિપ્રાયનું બીજું નામ બુદ્ધિ છે. શું? જેમ કે દેહાત્મ બુદ્ધિ એટલે દેહમાં આત્માપણાનો અભિપ્રાય. શું? પરમા સુખ બુદ્ધિ, પુદગળમાં પરમા સુખ બુદ્ધિ એટલે પુદગળમાં સુખ પૂર્ણ હોવાનો અભિપ્રાય. બુદ્ધિ એટલે અભિપ્રાય એમ છે. બુદ્ધિને અભિપ્રાય એક અર્થવાચક છે. શું કહ્યું? કે તે વિપર્યાસનું બળ ઘટવા અને યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણવા માટે પ્રવેશ થવા, હજી તો પ્રવેશ થવાની વાત છે. જીવને વૈરાગ્યને ઉપશમ સાધન કયા છે કેમ કે જ્યાં સુધી યથાક્રમે યથાર્થ પ્રકારે વૈરાગ્યની ઉત્પત્તિનો ક્રમ શરૂ ન થાય, ઉદાસીનતાનો ક્રમ શરૂ ન થાય, ત્યાં સુધી અવૈરાગ્ય દશા જે છે અથવા આસક્તિની જે દશા છે એને લઈને મતિમાં વિપર્યાસ છે, મતિ વિપર્યાસ છે, અને એ મલિનતા છે. વિપર્યાસની સાથે જે મલિનતા ઉત્પન્ન થાય છે એ પદાર્થના સ્વરૂપને જોવા માટે આડી આવે છે, આવરણરૂપ થાય છે. પદાર્થ નિર્મળ છે, આત્મા પોતે સ્વરૂપે કરીને પરિપૂર્ણ નિર્મળ પદાર્થ છે. નિર્મળ આનંદ ગુરુદેવ કહેતા ને, નિત્ય આનંદ નિર્મળ આનંદ, એ નિર્મળ પદાર્થ છે. નિર્મળથી નિર્મળ એ નિર્મળ પદાર્થને જોવા માટે, ભાવભાષણમાં લેવા માટે, જોવા માટે એટલે ભાવભાષણમાં લેવા માટે મતિમાં પણ નિર્મળતા જોઈએ અમુક હદે. એ હદની નિર્મળતા ન આવે તો એનું ભાવભાષણ આવે નહીં. અને એ હદની નિર્મળતા આવ્યા પહેલા માત્ર બાહ્ય ઉઘાડથી નિર્ણય કરવા જાય તો કલ્પના કરી બેસે, ગણિત મિથ્યાત્મા એ પ્રકારે ભાવભાષણ કે નિર્ણય ન આવે, સ્વરૂપનો નિર્ણય ન આવે. બંનેનું કોર્ડિનેશન જ છે, સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ નું કોર્ડિનેશન છે. હા, કોર્ડિનેશન માં આપણે તો કામ કાર્ય સિદ્ધિ ન થાય. થોડું કરતા વિપરીત થાય છે. બુદ્ધિ તો ઘણી હોય, ભલભલા નાટી મારે એવી, પણ વિપરીતતા હોય એનું શું થાય? આડી હાલે શું થાય? બુદ્ધિ આડી હાલે શું થાય? નુકસાન કરે. બુદ્ધિ ઘણી હોય તો શું થઈ ગયું? તો બાહ્ય ઉઘાડ છે. હા, અને એ મલિનતાનું કારણ થાય છે. નિર્મળ પદાર્થ ને જોવા માટે હીરો છે, એમાં ઝીણો પણ કોઈ એબ ન હોય, સૂક્ષ્મ પણ એબ ન હોય, એ જોવા માટે આંખ તો ચોખ્ખી જોઈએ કે નહીં? આંખના દોષ વાળો હોય ને હીર ઝવેરી ક્યાંથી થાય? એને આંખે હરખું દેખાતું ન હોય, દેખાતું ન હોય, ઝવેરી ન બની શકે. એ ધંધા માટે લાયક નથી. એને બીજો ધંધો પકડવો રહ્યો, એ ઝવેરીનો ધંધો ન કરી શકે. એમાં તો આંખ બરાબર જોઈએ. એમ આત્મા જે નિર્મળ છે એને જોવા માટે મતિની નિર્મળતા આવશ્યક છે, ને એ મતિની નિર્મળતા વૈરાગ ઉપશમ વિના આવે ને, યથાર્થ પ્રકારે. એ પાછો વૈરાગ ઉપશમ યથાર્થ પ્રકારે, નહીં તો અન્ય મતમાં બાવા થાય છે ને આપણામાં દ્રવિલિંગી થાય છે. યથાર્થ પ્રકારે આવવો જોઈએ, એટલે કે જ્ઞાનીએ ઉપદેશેલા ક્રમથી આવવો જોઈએ તો કામ થાય, એમને એમ ચાલે તો ન કામ થાય. ઠીક વાત છે, પ્રમોદભાવ આવે એ કઈ ખરાબ લક્ષણ નથી, એ સારું ચિહ્ન છે. પણ છતાં આપણે સમજવાનું એમ છે કે આપણે કાર્યની પદ્ધતિ જે જ્ઞાનીનો માર્ગ છે એનાથી બીજો રસ્તે હાલવા જશો તો કામ નહીં થાય. જે માર્ગ ક્રમ છે એ રીતે જ આગળ વધી શકાશે. ક્રમથી જ કામ થશે, અક્રમે કામ નહીં થાય, કોઈ કામ નથી થતું. એટલા માટે તો સાદામાં સાદો શેરાનો દાખલો આપે છે ગુરુજી, કે ભાઈ વાત તો ત્રણ જ છે, અને કોઈ એમ તો કે ને કોઈ ગમે એવી બુદ્ધિશાળી બાય હોય, બીજી રીતે કરવા ગયો એટલે બગડ્યું બધું. એનું હજાર વર્ષ પહેલા પણ શેરો આમ જ થતો હતો, અને અત્યારે એમ થાય છે, ને હજારો વર્ષ પછી પણ આમ જ થશે, બીજી રીતે નહીં. કેમ કે એ તો વિજ્ઞાન છે વસ્તુનું. તમે સાયન્સને કેમ બદલી શકો? તો વસ્તુ બદલાઈ જાય આખી. વસ્તુ તો બદલાય એવું છે ને, વસ્તુનું જે સ્વરૂપ છે એ તો ત્રિકાળ જે છે એ છે, એનું વિજ્ઞાન જે છે એ છે, એને તમે કેમ ફેરવી શકો? એ તો પોતાને બુદ્ધિ ફરી ગઈ છે, એનો અર્થ વસ્તુ નથી ફરતી પણ પોતાની બુદ્ધિ ફરી ગઈ, તો એનું નુકસાન પોતાને થાય. છે થોડા વિશેષ ચર્ચા કરવા જેવો વિષય છે આવતીકાલ.